यत्संगात् नष्ट पाप माया मोहो तथा मे जमना सानिध्य मा सद्गुरु महाराज ना सानिध्य मा माया मोह उपरांत मैं इतले के अहंकार हूं हूं मैं अहंकार छूटे छे। आ अहंकार एज जीवन नी अंदर मोटा मा मोटो दुख अने अशांति नु कारण छे। दरेक मानस ना जीवन मा मैं हूं ये अहंकार हुंकार करे। मोटा मा मोटो अनिष्ट जो कोई होय आ दुनिया मा आ जीवन जीवानी अंदर तो अहंकार अहंकार एवा टकराता होय। अहंकार मानस ने एटलो बधो पापी बनावतो होय छे। अने अहंकार मा मदहोश थई जाय एने पोतानुं बांधन पोतानुं अहम पोसवा माटे पण अशांति उभी करे। हूं ज साचो छु मारू ज बधु बराबर छे आवो अहंकार हूं कहू एम करवू ज पड़शे अनुशासन आ बधा अहंकार घणी वार अहंकार बिल्कुल खोटो ज होय छता पण एने वर्गी रहे। तो लक्ष्मणदास जी महाराजे कहू माया मोह तथा मे नष्ट पापा बधा नाश पामी गया। जीवन नु अनिष्ट कोई पण मोटामां मोटू होय तो आ अहम दरेक क्षेत्र मां दरेक व्यक्ति ना मां अहंकार एटलो बधो भयंकर पड़ेलो होय छे। ये माणस पोते ज समझी न सके पोतानी जात ने बहु बुद्धिशाळी माने पोतानी जात ने बहु शक्तिशाळी ने बहु मोटो माने। पैसा नो अहंकार सत्ता नो अहंकार बुद्धि नो अहंकार विद्या नो अहंकार आवडत नो अहंकार आ बधा ज अहंकार भेगा थाय क्यांक ने क्यांक क्यांक ने क्यांक एनो संघर्ष एनो युद्ध चाल्या ज करतु होय। पण अहीं लक्ष्मणदास जी महाराजे कहू नष्ट मे नष्ट मारु अहम नाश पामी गयु। तमे जुओ माणस जारे अहंकार लईने फरतो होय जुओ ने रावण जेवो ब्राह्मण छे तपस्वी छे शिव भक्त छे पण एनो अहंकार एने मारी गयो। बधी रीते योग्य हतो बधी रीते लायकात हती पण एक अहंकार एने मारी नाख्यो एने मारी नाख्यो अहंकारे। तो माणस पोताना जीवनना पोताना अहंकारने ओळखी शकतो नथी आ मने मारशे अने એ અહંકારથી આંધળો બનીને પોતાની મહત્વકાંક્ષાઓની દિવાલ ચણ્યા રાખે ઊંચી ને ઊંચી અહંકારની દિવાલ મારી દિવાલ ઊંચી બનાવું આધાર વગરની દિવાલ ઊંચી કરીએ શું થાય। તો એ અહંકાર આધાર વગરનો હોય ઊંચી ચણાતી દિવાલની માફક અને એટલો બધો ઊંચો ચણે કે એની નીચે એને જ રહેવાનું હોય પોતાના અહંકારની નીચે પોતે દબાઈ જાય મરી જાય। એટલે જેટલી અહંકારની દિવાલો ઊંચી ચણાશે ને એટલા જ વહેલા ખતમ થવાનું। એટલે અહંકારથી બચવું સૌમ્ય ભાવથી જે કોઈ વ્યવહાર હોય તે કરવાનો પણ એની અંદર હું જ સાચો છું ને એવી જીદ નહીં કોઈની સાચી વાત હોય તો એની સ્વીકારી લેવાય। અહંકાર તો પાપડ જેવો છે. અને ભગવાન જયારે પણ પોતાના ભક્ત માંથી ખાય ને તો એને અહંકાર નો પાપડ પહેલો ખાઈ જતો હોય છે. અહંકાર નો પાપડ કેવો હોય? એમને તૂટી જાય એમ. અહંકાર બહુ આખો લાંબો સમય આખો નહીં રહી શકે. એ પાપડની માં સહજમાં ભાંગી નાખાય. તો જય મહારાજ નું સાનિધ્ય આપણા જીવનને એટલું સુંદર આકાર આપે છે, ઘડે છે, કે એનામાં કોઈ નકામું કઈ પણ નકામું ન રહેવું જોઈએ. જેમ શિલ્પી પથ્થરથી અને ટાંકણા વડે અંદર પથ્થર કોચી કોચીને કાઢી નાખે, જેમ સુથાર અંદરથી બધું ઘડી કરીને સરસ બનાવી દે, વધારાનું તો બધું કાઢી નાખે, એમ સદગુરુ ભગવાન જય મહારાજ પણ વ્યક્તિના વ્યક્તિત્વને કંડારનાર શિલ્પી છે. અને એ શિલ્પી જો પોતાના શિષ્યની મૂર્તિને કંડારવા બેસે, ઘડવા બેસે, તો એટલો સુંદર ઘડી બતાવે લક્ષ્મણદાસજી મહારાજની જેમ આદર્શ. પણ એનું બધું જ કાઢી, બીજા શબ્દોમાં કહીએ ને, અથોડું ને ટાંકણું લઈને છોતરા પાડી નાખે અને છાંતરા પડે ને ત્યાર પછી અંદરની મૂર્તિ સરસ બને એમને ના બને. આમ અહંકારને છોલી નાખવો પડે, ઉતારી નાખવો પડે, ત્યારે જ એમાંથી આકાર બને, ત્યારે જ ઘડી શકાય. એટલે જય મહારાજ નું સાનિધ્ય માણસના વ્યક્તિત્વને ઘડે છે, આદર્શ બનાવે એને. અને એમનું એ સાનિધ્ય આપણા સૌના જીવનની અંદર એટલી સુંદર વસ્તુ આપે, ગોઠવે, યત સંગમ પ્રાપ્ત શિષ્ય, આટલું બધું મેળવી શકે છે. એક આકાર પણ મેળવી શકે અને પોતાનામાં તેજસ્વીતા પણ જય મહારાજના સાનિધ્ય પ્રાપ્ત થાય. યત સંગમ પ્રાપ્ત શિષ્ય સમદમ સહિત, તો સ્વાભાવિક છે, સંયમ હોય, નિયમન હોય તો તેજ વધવાનું જ છે આપોઆપ. તો જય મહારાજના સાનિધ્યમાં એમના શરણથી જો આપણું જીવન પ્રબળ બનતું, સશક્ત બનતું હોય, તેજસ્વી ને ઓજસ્વી બને, માયા મોહ તથા મે સ્વપદવી ગલિતો, ગલિત જેમ ફળ પાકે અને પછી વધારે પડતું પાકે એટલે સડવા માંડે, સડી જાય, ખતમ થઈ જાય, એમ માયા અને મોહને કચરા તરીકે એક બાજુ ફેંકી દે અને પછી એ આપોઆપ સડવા માંડે, ગલિતા. આ તો બધું ગલિત થઈ ગયું, બગડી ગયું. તો જીવનના જે મોહ અને માયા જે બંધનરૂપ છે માણસને, જે દુઃખ અને અશાંતિ આપ્યા વગર રહેતા નથી, મોહ ને માયા બંને તમે જોજો જીવનના દરેક ક્ષેત્રે, જ્યાં જ્યાં આસક્તિ છે, દેહાધ્યાસ છે, મોહ માયા છે, ત્યાં ગાડી ઉપાધિ, દુઃખ, અશાંતિ. સવારના પહોરમાં પેપર વાંચવા બેઠા, અકસ્માત અને મૃત્યુના ઘણા બધા અંદર સમાચારો હોય જ, આપણે વાંચીને પાનું ફેરવી નાખીએ, વાંચીને પાનું ફેરવી નાખીએ, પણ વાંચતા તો આ તો આપણા જ છે, ના ચાલે, જવું પડશે, ચલો ચલો ચલો, સમાચાર આવા છે. એ સંબંધ, એ માયા ને મોહ, એને કારણે માણસ તરત જ ઉભો થઈ જાય દુખી ઉપાધિ. તો અહિયાં તો જે મહારાજ લક્ષ્મણદાસજી મહારાજ કે છે, જે મહારાજના સાનિધ્યમાં માયા મોહ તથા અમે સબદ વિગલિતા બધા જ નાશ પામી ગયા. સારું હોય તો ઘરમાં રાખી મુકાય, પણ ગંધાતું હોય તો ફેંકી દો, વેચાતું લાવ્યા હોય તો પણ ફેંકી દેવું પડે, કિંમતી હોય તો પણ ફેંકી દેવું પડે. સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય બધા મસાલા નાખીને, અંદર કઈક એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ તો બધું ફેંકી દેવું પડે. ખાય ને કોક ઝાડા ઉલટી થઈ જાય તો એને ખાવા જ ના દેવાય. એમ માયા ને મોહ પણ આપણા જીવનની અંદર આમાં વિકૃત થઈ જાય, આપણને વિકૃત કરી નાખે તે પહેલા એને ફેંકી દેવા પડે. એ પોતે જ વિકૃત થઈ ગયા છે, માટે વિગલિતા. માયા અને મોહ એવા સડી ગયા છે, જે મહારાજે બતાવી દીધું એનું રૂપ, અને એને કારણે મનમાંથી ઉતરી ગયા. જેમ સારી વસ્તુ હોય રાખી મેલી હોય પણ હાથ પડે ઉતરી જાય એટલે એને ફેંકી દેવું પડે. એમ માયા મોહ ગમે એટલા સારા હોય ને તે એ ઉતરી જાય એટલે એને ફેંકી દેવાના, જે મહારાજનું સાનિધ્ય છે. એના શરણે આવેલાને આટલું બધું શણગારે છે. યત્સંગમ પ્રાપ્ત શિષ્યા યોગ માર્ગે કનિષ્ઠ વેદ્યમ વેદાંત ગમ્યમ. જે વેદાંત વડે જ, જ્ઞાન વડે જ ઓળખી શકાય, જેને તત્વજ્ઞાન ફિલોસોફી કહીએ છીએ, એને જાણવો હોય કે પરમાત્માને કે આત્માને, તો વેદાંતના જ્ઞાનથી જ સમજી શકાય ઈશ્વરની વ્યાપકતા કેટલી હશે. જાણો છો એ વ્યાપકતા હશે? આ આકાશ છે, આકાશની વ્યાપકતા કેટલી હશે? એને છેડો ક્યાં? આપણે જયારે કઈક વાંચીએ તો કહે છે 6,000,00,000 પ્રકાશ વર્ષ, ક્યાં વધવા જશું? એક સેકન્ડના પ્રકાશની ગતિને મિનિટમાં ફેરવો, કલાકમાં ફેરવો, દિવસમાં ફેરવો, મહિનામાં ફેરવો, વર્ષમાં ફેરવો, એવા લાખો માઇલ કે યોજન કે જે ગણો તે. આજે સવારમાં દક્ષિણ દિશાની ક્ષિતિજમાં નજર ગઈ, તુલા રાશિની બરાબર નીચે છે, બે સરસ મજાના ચમકતા તારા કુદાળ જોઈ લે આ ક્ષિતિજમાં. આ છે કેટલા બધા ઊંડાણની અંદર. હા, અગસ્ત્ય ઋષિના અગસ્ત્યનો તારો તો દેખાય, એ સૂર્ય સમાન પ્રકાશ છે, પણ એ અગાધતા કેટલી બધી છે, એની વ્યાપકતા, એની અનંતતા કેટલી વિશાળ છે. તમે નજર તો કરી જુઓ, એક વાર દ્રષ્ટિ કરી વિચાર કરી જુઓ કે આકાશ કેટલું ઊંડું છે, આકાશનું ઉડાણ કેટલું. આપણો સૂર્ય છે ને એ આપણી પૃથ્વી કરતા 1,00,000 ગણો મોટો છે, અને એનાથી અનંત ગણા મોટા બીજા તારા ગ્રહો છે. હમણાં એક વાંચ્યું કે આપણી કર્કનિહારિકા, કર્કનિહારિકામાં એક મોટો વિસ્ફોટ થયો છે, જબરજસ્ત વિસ્ફોટ, કે જેનો જેનો વ્યાપ જ કેટલા પ્રકાશ વર્ષ છે. તો આ અનંતતા ઈશ્વરની, ઈશ્વરની સૃષ્ટિની, એની શક્તિની. अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं। अखंड मंडल आवा ब्रह्मांड तो अनेक छे, जेम निहारिका कई आकाशगंगा कई एम मंदाकिनी पण आकाशगंगा बधा जुदा जुदा नाम छे। जेम कर्क निहारिका कयू एम तुला निहारिका आ बधा अलग अलग जुदा जुदा एना मंडळो छे। અને આપણે આ જમીન ઉપર બેઠા છીએ એટલે ટેકા મૂકીએ છીએ, મકાન બનાવીને એના પિલર નાખીએ છીએ, પણ આ ધરતીનો પિલર ક્યાં નાખ્યો છે? આટલી મોટી પૃથ્વી આ બધા ગ્રહોની માફકે અંતરિયાળ જ છે, ફર્યા જ કરે છે આકાશની અંદર। આ જે સૃષ્ટિના સર્જનારની અનંતતા, એનો કોઈ પાર નથી। એને સમજવા જાવ તો એ સમજવું મુશ્કેલ છે એવી અનંતતા છે। તો એ જે અનંતતાનું જ્ઞાન, એ ઈશ્વરનું અસ્તિત્વ એટલું વિશાળ છે, એટલું અગાધ છે, એના માટે કોઈ શબ્દ નથી। વિશાળ જ શબ્દ નાનો પડે, અગાધ પણ નાનો પડે। જો એને જાણનાર અખંડ મંડળાકારમ વ્યાપ્તમ એંચરા તત્પદમ દર્શિતમ, વિચાર કરો, એ જેણે જોયું છે સૂક્ષ્મ ભાવે, જ્યારે એ સદગુરુ વ્યોમ ની અંદર વ્યાપક વ્યોમવત વ્યાપીને એ જે આકાશની જેમ બધે જ વ્યાપ્ત છે, તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ગુરુ પાસે એ શક્તિ છે, તત્વ છે, એ આખા સમસ્ત જે સૃષ્ટિ બ્રહ્માંડ છે એ બધાને પોતે સારામાં સારી રીતે એનો અનુભવ કરે છે। તત્પદમ દર્શિતમ, એ જેને જોયું છે। આકાશનો છેડો કેવી રીતે જોવાય? આવી અગાધતા ગુરુ મહારાજની શક્તિ છે, દિવ્ય ચેતનાની। એને માટે કહ્યું કે વેદ્યમ વેદાંત ગમ્યમ, એ જ્ઞાન એને તત્વજ્ઞાન કહેવાય છે, એના વડે જ એને જાણી શકાય। સીધા પ્રયત્ન કરશો તો આટલા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા છે, આટલી બધી મોટી પ્રયોગશાળા લેબોરેટરીઓ છે, હજી કોઈ પહોંચી શક્યું? એક પૃથ્વી છોડીને પૃથ્વીની બહાર કોઈ પગ મૂકી શક્યું ખરું કે ચલો અમુક ગ્રહ કે તારા ઉપર પહોંચી ગયા? નજીક છે ત્યાં નથી પહોંચાતું, તો આ તો લાખો પ્રકાશ વર્ષ દૂર છે, એ તો પહોંચાશ? તો જયારે આ બધી અગાધતા જોઈએ ને, ત્યારે આપણું જ્ઞાનનો અહંકાર ઓગળી જાય કે આપણે તો કશું હિસાબમાં નથી, આ એકલા સૂર્યની આગળ જ આપણી પૃથ્વી તો રઈના દાણા જેવડી, રઈનો દાણો કેવડો છે આપણે જોઈએ છે, પણ સૂર્યની જેટલું મોટું એનો આકાર છે એ પ્રમાણે જોવા જઈએ તો પૃથ્વી એક રઈના દાણા જેટલી અગાધતા। આ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ જેને કોઈને પામી શકે, ઈશ્વરની અનુભૂતિ થાય ખરી દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે, પણ પૂર્ણ ઈશ્વરને કોઈ પણ ઓળખી નથી શકતો। એક સરસ મકાન બનાવ્યું છે, ખૂબ કિંમતી મકાન છે, બધા પોતપોતાના વિષયથી સબ્જેક્ટથી એને માણી માપી લેશે અને સમજી લેશે, પણ આખું તો જે સ્ટ્રક્ચર હશે, સ્ટ્રક્ચરથી જે વીજળી વાળો હશે, વીજળીથી એ કરશે, એને પૂરું તો ખબર નહીં પડે, બધા જુદા જુદા, એટલે બધા પોતપોતાની રીતે સાચા પણ પૂર્ણ નહીં, અધૂરા। તો એ પરમ તત્વ એટલું બધું વ્યાપક છે કે કોઈ પણ સાધક ગમે એટલું એ કરે તો એને મળે ખરું, પણ એની ક્ષમતા પ્રમાણે. આપણી પાસે આપણને મળ્યું કે ઘણું કિંમતી મળ્યું તો આપણે કેટલું લઈ શકીશું, ઉઠાવી શકાય એટલું. સાયકલ, મોપેડ કે બાઇક હોય તો એ પ્રમાણે ભરીને લઈ લેવાય, પણ એકલા ઉભા રહીએ તો બબો તો ખમીસ કે બંડી કાઢીને પોટલું માથે માથે કઈ વાંધો નહીં. આટલું સરસ મળતું હોય તો શરમશાની બાંધીને લઈ નીકળીએ, પણ એની ક્ષમતાથી વધારે નહીં. એમ જ્ઞાન પણ, ઈશ્વર પણ જે જે મહાપુરુષો અનુભૂતિ કરે છે એની ક્ષમતા પ્રમાણે. ઈશ્વરના દર્શન ભલે કરે, પણ એ દર્શનની અંદર એની પોતાની હદ હોય એટલું જ, એથી વિશેષ નહીં. તો આ છે તત્વ જ્ઞાન, એનું નામ છે વેદ્યમ વેદાંતગમ્યમ. આત્માની અનુભૂતિ, પરમાત્માનું દર્શન માત્ર તમે જ્ઞાનથી જ કરી શકશો. આત્મા અને પરમાત્મા વેદ્ય છે, જાણવા યોગ્ય છે, પણ શાનાથી જાણશો? વેદાંત ગમ્યમ, એને તમે વેદાંત વડે, જ્ઞાન વેદાંતના જ્ઞાન વડે જ સમજી શકશો, એમને નહીં સમજાય. વ્યવહારથી, સ્થૂલતાથી તો શરીરને તમે ઓળખી શકશો, આ શરીર છે, કારણ કે સ્થૂલ છે. પણ આત્માને પામવો હોય ને, આત્માને ઓળખવો હોય તો એ નહીં માપી શકાય. એના માટે તો માત્ર જ્ઞાન વેદાંત ગમ્યમ, જે જાણવા યોગ્ય છે, જેના વડે જણાય છે, એના વડે જ તમે જાણી શકવાના છો. વેદ વેદ્યમ વેદાંત ગમ્યમ, વિદ ધાતુ ઉપરથી, ટુ નો વિદ, એના ઉપરથી આ બધા જ જુદા જુદા નામ પડેલા છે. એટલે વેદાંત પણ એમાંનો જે ઉત્પત્તિ છે, જે જાણવા યોગ્ય છે, એનો અંત, એનું તત્વ, એનો સાર, જેને એસેન્સ કહીએ છીએ તે. એટલે જ્ઞાનના તત્વ વડે અને તત્વ દર્શન વડે જ આત્માની અનુભૂતિ થાય, પરમાત્માનું દર્શન થઈ શકે છે. અને એ પણ સાચા સદગુરુ મળે તો જ, નહીતર બહુ સ્પષ્ટ કહ્યું અનુભવીએ, ગુરુગમ વિના આવે નહીં. ગુરુગમ વગર ના મળે, ના મળે. કરીએ કોટી ઉપાય, કરોડો ઉપાયો કરીએ, એકલા બેઠા બેઠા લેબની અંદર, લેબોરેટરી અંદર પ્રયોગો કર્યા જ કરીએ, છતાં હાથમાં ન આવે તો ન જ આવે. આટલા બધા વૈજ્ઞાનિકો વર્ષોથી આત્માની શોધ માટે કેટલા પ્રયોગો કરે છે, આત્મા હાથમાં આવ્યો કોઈ નહીં. એ ભૌતિકતાથી, કારણ કે રસાયણ જે વિજ્ઞાન છે એ ભૌતિકતા નો વિષય છે, ભૌતિકતા એ વિજ્ઞાનનો વિષય છે. અધ્યાત્મ એ વિજ્ઞાનનો વિષય છે જ નહીં, અને ક્યારે પણ એ વિજ્ઞાન સ્થૂલ અધ્યાત્મ સૂક્ષ્મની નિંદા કે ટીકા કરવાનો એનો કોઈ અધિકાર નથી. પણ એ તત્વ જણાય છે માત્ર વેદના સારરૂપ જ્ઞાનથી જ જાણી શકાય છે. અને એ જય મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજને પ્રાપ્ત થઈ ગયું. યત સંગમ પ્રાપ્ત શિષ્યા વેદ્યમ વેદાંતગમ્યમ, એનું રહસ્ય, પરમ કલ્યાણનું જે રહસ્ય છે એ રહસ્ય મળી ગયું. અને રહસ્ય મળે એટલે જેમ એક વિમાન તૂટી પડ્યું છે, કેવી રીતે તૂટી પડ્યું, સાથી તૂટી પડ્યું, એનું બ્લેક બોક્સ હાથમાં આવે તો જ રહસ્ય સમજાય અકસ્માતનું. ત્યાં સુધી અકસ્માતનું મૂળ કારણ ન સમજી શકાય. એટલે આ ઘટના કેમ ઘટી એનું રહસ્ય શોધીએ ત્યારે ખબર પડે કે આ અકસ્માત આને કારણે થયો છે. એમ પરમાત્માના રહસ્યને શોધવા માટે પણ એનું હાર્દ એનું તત્વ હાથમાં લેવું પડે અને એના વડે જ આત્મતત્વ અને પરમાત્માને સારામાં સારી રીતે જાણી શકાય કે સમજી શકાય. તો અહિયાં લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજના સાનિધ્યમાં આટલું કહ્યું, વેદ્યમ વેદાંત ગમ્યમ રહસ્ય પરશિવમ શુદ્ધ બોધૈક રૂપમ. શુદ્ધ બોધ, એમાં બીજું કશું જ ભેળસેળ નહીં, માત્ર એક જ જ્ઞાન સમજ પરમાત્માની. એક શુદ્ધ એટલે શુદ્ધ, એમાં બીજું કયું અંત ન ચાલે, બીજું કશું ભળી જ ના શકે ને, ભેળવા જાવ તો ના ભળી શકે. એટલે શુદ્ધ બોધ અને પાછું એક જ સ્વરૂપ. સૃષ્ટિમાં એક સાહેબ છે, તેની દોરી ખેંચો ઊંચી, સમજણને ઊંચી લઈ જાઓ, ઊંચી લઈ જાઓ. પરમાત્મા તત્વ આ સૃષ્ટિમાં માત્ર એક જ છે અને જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં લગી પરમાત્મા એક જ છે. સૃષ્ટિ ક્યાં લગી છે? લાખો પ્રકાશ વર્ષની ઉપર સુધી છે. ક્યાં એનો છેડો, ક્યાં એનો અંત? એટલે આ બધી અગાધતા ગુરુગમ છે. ગુરુગમ વડે જ એ ખૂબ સારી રીતે સમજી શકાય, પ્રાપ્ત થઈ શકે છે. લક્ષ્મણદાસજી મહારાજ આ બધું જ જય મહારાજના સાનિધ્યમાં પરિપૂર્ણ પ્રાપ્ત કર્યું છે અને એ શુદ્ધ બોધ રીતે શિવ પરશિવમ પરમ કલ્યાણ. હવે પરમ કલ્યાણ કયું હશે એને પણ સમજવું પડે, પણ એ પણ ગુરુ મહારાજના આશ્રયથી જ સમજી શકાય.